તારીખ 1/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 327 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 254
પ્રશ્ન 327 પાનું 182 સંયુક્ત દર્શન થયા પછી જ્ઞાનીને નીતિ વધારે ઉદ્ભવે છે એવું ખરું? પ્રશ્ન જ્ઞાન દિશા વિશેનો પૂછ્યો છે અને બાહ્ય પરિણામો સંબંધીનો પ્રશ્ન છે. સમાધાન સમ્યક દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. શું કહ્યું? એટલા માટે એવો જવાબ દીધો છે કે પ્રશ્ન પૂછનારનું વજન નીતિ ઉપર કંઈક વિશેષ હોય એવું લાગે છે. એ રીતે પોતાને સમ્યક તો નહીં હોવા છતાં એકદમ નીતિવાન પણ પોતે પ્રવૃત્તિ કરતા હોય તો સમ્યક દ્રષ્ટિને તો નીતિ ઘણી વધારે હોય આપણા કરતા, એવું એક કોન્સેપ્ટ થઈ જાય તો પણ એ સમજણની દ્રષ્ટિએ યથાર્થ નથી. એટલે કેટલોક સંબંધ છે અને તેટલી નીતિ છે. જેટલો સંબંધ છે કેટલોક સંબંધ છે એટલો જેટલો સંબંધ છે તેટલી નીતિ છે. એટલે તમે કોઈ એવી અપેક્ષા રાખો કે સંપૂર્ણ નીતિવાન હોય તો જ સમ્યક દ્રષ્ટિ હોય, અને નહીતર એ સમ્યક દ્રષ્ટિ ન હોય તો એવું તો કાંઈ નથી. એવું તો કાંઈ નથી. સમ્યક દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. તો એનું કોઈ ચોક્કસ આંક પોતે આપતા નથી, પણ અમુક હોય છે અમુક નથી હોતું એમ એમાંથી સમજવા યોગ્ય છે. અથવા ભિન્ન ભિન્ન જ્ઞાનીઓના બાહ્ય શુભાશુભ પરિણામો ભિન્ન ભિન્ન હોય છે. બધા જ જ્ઞાનીઓના શુભ પરિણામો નીતિ છે, શુભાવ છે, અને અશુભ પરિણામો એક સરખા હોય એવો કોન્સેપ્ટ હોય તો તે ભૂલ થવાની સંભાવના છે. ત્યાં ઘણા એવી રીતે સરખાવે છે કે આ જ્ઞાનીને તો આમ હતું તો બીજા જ્ઞાની તો એમ કેમ નથી. કોઈ જ્ઞાનીનું શુભાશુભ પરિણામનરૂપ બાહ્ય જીવન એક સરખું કદી હોતું જ નથી, અને ક્યારેય ન હોય. ટોડરમલજી તો ત્યાં સુધી લખે છે કે જ્ઞાનીની વાત તો એક બાજુ મૂકો, કેવળીને પણ ઉદય એક સરખા નથી. કેમ કે બધાના ભૂતકાળ જુદા અને એ ભૂતકાળના પરિણામો અનુસાર કર્મ બંધ જુદા, અને એ કર્મના બંધાયેલા કર્મોના ઉદય જુદા. એક ગુણ સ્થાનમાં તારતમ્ય ભેદે શુદ્ધિના અસંખ્ય પ્રકાર છે. કેટલા? અસંખ્ય પ્રકાર છે. તો ઉદય ભાવનો તો પ્રશ્ન જ રહેતો નથી, તો અશુદ્ધિ છે. ઉદય ભાવ તો અશુદ્ધિ છે. એટલે એ રીતે વિચારવું નહીં જોઈએ, જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. સર્વથા નીતિ હોય એમ પણ નથી અને સર્વથા નીતિ હોય એમ પણ નથી. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનીતિ તેને હોતી નથી. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની તેને નીતિ હોતી નથી. જ્ઞાનીને પણ સામાન્યપણે નીતિ હોય છે અને વ્યવહારે અનીતિ દેખાય એવો પ્રકાર લગભગ હોતો નથી. શું બીજું કે સિદ્ધાંતનું સ્થાપન કરવું એક વાત છે, અપવાદનું હોવું બીજી વાત છે. મોક્ષ માર્ગ છે એ ઉત્સર્ગ અપવાદ સ્વરૂપ હોય છે. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત અને અપવાદ એટલે એ સિદ્ધાંતની અંદર બાંધછોડ, એડજસ્ટમેન્ટ. કેમ? એમ કે પુરુષાર્થ છે એ તીવ્રમંદ તીવ્રમંદ એવા પ્રકારે પ્રવર્તે છે. બધા જ મોક્ષ માર્ગીને એક ધારો પુરુષાર્થ વધી અને અંતર્મુહૂર્તમાં પૂર્ણ દશા પ્રગટ થાય એવું બનતું નથી. એવું કોઈને બને છે? બહુ ભાગ એવું બનતું નથી. જેમ જગતમાં મોક્ષ માર્ગ તરફ આવવાવાળા જીવો અલ્પ છે, મોક્ષ માર્ગ તરફ આવવાવાળામાં પણ પામવાવાળા જીવો અલ્પ છે, તેમ પામેલામાં પણ તીવ્ર પુરુષાર્થવાળા જીવો અલ્પ છે. સ્ટેટિક્સ આ પ્રકારે ત્રણેય કાળે છે, ત્રણેય કાળે આંકડાની સ્થિતિ આવી છે. સુગાનીજીને પુરુષાર્થનો પ્રકાર ઉગ્ર હતો, એટલે કોઈ પણ વિસ્તાર અને ભેદ પ્રભેદની વાતોનો નિષેધ કરી લેતા, અપ્રયોજનભૂત કરીને એ વાતને લંબાવતા ને. ત્યારે કોઈએ ક્રોસ ક્વેશ્ચન કરેલો ચર્ચા દરમિયાન કે આપ શાસ્ત્રની લાંબી લાંબી વાતોને ના પાડો છો, પણ મહાન આચાર્યો પણ જંગલમાં ગયા પછી હજારો ગાથાઓના શાસ્ત્રો રચે છે. કેટલા? હજારો ગાથાઓના. હમણાં એમ સાંભળ્યું છે કે કોઈ 80,000 ગાથાઓનું ફલાણું પુસ્તક અત્યારે ઉપલબ્ધ નથી. કેટલી? 80,000 ગાથા. 800-800 ગાથા ને. અને તમે તો કઈ આચાર્ય હજી દિશાએ આવ્યા નથી. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને કહેવાનો પ્રશ્ન પૂછનારનો આશય હતો કે તમે આટલું બધું ઉડાવો છો, હરિયાની વાતોનો વિસ્તાર કરે તો પણ ચાલો ચાલવા ન દે. એ તો ધ્રુવની ધૂનમાં જ વાતો કરતા હતા. પર્યાયની વાતો આવે તો પણ ઉડાવી દે. એટલે કોઈ ક્રોસ ક્વેશ્ચન કર્યો, તમે તો હજી કઈ મુનિ દશા ને આચાર્યની દિશાએ તો પહોંચ્યા નથી. અને આવી રીતે વાતનો નિષેધ કરો છો, શું? તો પછી કાંઈ એમને મેળ ખાતો એવું લાગતું નથી તમારી વાતનો. કહેવાનો આશય તો એટલો જ હોય છે, પૂછવાનો આશય. બહુ સરસ એમને જવાબ આપ્યો છે. મોક્ષ માર્ગી આત્માઓ હોય છે, મોક્ષ માર્ગમાં વિચરતા હોય છે, શક્તિ અનુસાર આગળ પણ વધતા હોય છે, એમાં પણ તીવ્ર પુરુષાર્થવાળા જીવો બહુ અલ્પ હોય છે. મોટા ભાગે મંદ પુરુષાર્થને કારણે શાસ્ત્રાદિકમાં અટકતા અટકતા આગળ વધે છે, એવો જવાબ આપ્યો છે. બહુભાગ મોક્ષ માર્ગી ધર્માત્માઓ શાસ્ત્રાદિમાં અટકતા અટકતા આગળ વધે છે એમ કે છે. અટકતા શબ્દ લીધો છે. ગુરુદેવનો બહુ પ્રમોદ આવતો એ બધું વાંચે, બહુ તો ખરા એનો પુરુષાર્થ કેવો છે, એવી વાત છે. એટલે આમ તો ચારિત્ર ગુણનો પ્રકાર જ ક્રમે પૂર્ણ થવાનો છે, પણ કોઈને એ ક્રમમાં થોડી વાર લાગે છે તો કોઈને એ ક્રમમાં વધુ વાર લાગે છે. મુમુક્ષુને માટે એ વિષય પ્રયોજનભૂત નથી, મુમુક્ષુને માટે એ વિષય પ્રયોજનભૂત નથી. શું કહે છે, વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનિતિ તેને હોતી નથી. સમ્યક દર્શનની સાથે નીતિને સંબંધ હોય છે, કેમ કે એ તો સંપૂર્ણ નિર્દોષ, મુમુક્ષુની ભૂમિકામાં સંપૂર્ણ નિર્દોષ થવાના ધ્યેયમાં આવેલા છે, એ લક્ષ્ય પરિણમતા હોય છે, એટલે એને નીતિનો સંબંધ તો મુમુક્ષુતાથી જ શરૂ થાય છે. જ્ઞાન દશામાં તો હોય છે, વિશેષ પ્રકારે હોય છે. સમ્યક દર્શન પહેલાં પણ નીતિ સાથે સંબંધ હોય છે, જો લીધું છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ નીતિ સાથે સંબંધ હોય છે, તો સમ્યક દર્શન થયા પછી કાંઈ અનિતિના કાર્યો કરે અથવા એ નીતિ ઘટીને અનિતિ વધી જાય એવું તો કાંઈ બનતું નથી. તેને ગમે તેમ આચરણ થાય જ નહીં, નિરર્ગળ આચરણ જે હોય છે એવું આચરણ હોતું નથી. વાસ્તવમાં તો અંદરની પરિસ્થિતિ એવી છે કે સમ્યક જ્ઞાન છે એ કંટ્રોલિંગ વાલ છે. શું છે, એમ કોઈ મશીનરીમાં કંટ્રોલિંગ વાલ હોય છે કે અમુક કંટ્રોલિંગ બહાર જાય કોઈ પણ મશીનરીનું કાર્ય, એટલે વાલ કંટ્રોલમાં લાવી દઈએ ને વાલ ખુલી જાય, ગરમી ઠંડી વધી ન જાય, હોય છે ને. એવી રીતે સમ્યક જ્ઞાન છે જે આત્મા સાથે સંબંધ ધરાવનારું જ્ઞાન છે. સમ્યક જ્ઞાન છે કેવું છે, નિર્દોષ પરમાત્મા નિજ પરમાત્મા સાથે સંબંધ ધરાવે છે અથવા એની સાથે જોડાયેલું છે, જડાયેલું છે, અભેદ દશાને પામેલું છે, એવું જે સમ્યક જ્ઞાન છે એ કંટ્રોલિંગ વાલનું કામ કરે છે. જે પરિણામો મોક્ષ માર્ગમાં પણ જેટલે અંશે બહાર જાય છે એ પરિણામો ઉપર એનો કંટ્રોલ છે, એનો સમ્યક જ્ઞાનનો કંટ્રોલ છે. એટલે ગમે તેમ આચરણ થાય જ નહીં, એટલે ગમે તેમ થઈ જાય એના પરિણામો એવું બનતું નથી, મર્યાદિત થઈ જાય છે. અને અનંતાનું મંદિર ગયો એ જ એની મોટી મર્યાદા આવી ગઈ. ભારમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય, ઘણો મંદ કસાઈ હોય, ઘણો ન્યાય નીતિ વાળો હોય તો પણ અનંતાનું બંધીમાં ઉભો છે. શેમાં ઉભો છે, અનંતાનું બંધીમાં ઉભો છે. નાની છે તીવ્ર કસાઈમાં કોઈ વાર દેખાય, કોઈ વાર અન્યાય નીતિ વાળો દેખાય, શું તો એને અનંતાનું મંદિર ચાલ્યો ગયો છે, એ વાત પહેલી જોવાની છે. પ્રશ્ન ઉઠાવ્યો છે રામચંદ્રજીના ચારિત્ર ઉપર, પ્રશ્ન ઉઠાવ્યો છે કે સીતાજીને જંગલમાં મૂકી દેવામાં ન્યાય નીતિ શું હતી રામચંદ્રજીને, ભલે પોતે પુરુષોત્તમ પુરુષ હતા અને રામરાજ્યની છાપ હજારો વર્ષ પછી પણ હજી એમને ઊભી છે, એવા ન્યાય નીતિવાન હતા, તો એમને ઘરના સભ્ય એટલું જ નહીં સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, સીતાજી સાધર્મી હતા, એકલા એના પત્ની હતા એવું નહોતું, સાધર્મી પણ હતા. કોઈ ગમે તેમ બોલે, વાત તો એવી હતી કે પ્રજામાંથી કોઈ આડુવડું બોલતા હતા એમના વિશે, રાવણ લઈ ગયેલો એટલે લોકોના મોઢે તો કઈ ટાળા વસા એવું હતું નથી, કોઈ ગમે તેમ બોલે એમાં સીતાજીને સગર્ભાવસ્થામાં જંગલમાં મૂકવા એટલી બધી કડક સજા. આમાં ન્યાય નીતિ શું હતી રામચંદ્રજીને? એનો કોઈ જવાબ નથી. એનો જવાબ રામચંદ્રજી પાસે નથી, એનું કોઈની પાસે નથી. કેમ કે એ તો ખરેખર નિર્દોષ હતા. એ તો ખરેખર નિર્દોષ હતા અને અગ્નિ પરીક્ષા કરીને પછી અયોધ્યામાં પ્રવેશ કરેલો હતો. એટલો તો ચમત્કારિક એનું સતીત્વ હતું. ત્યાર પછી પણ લોકોને બોલવાનું થતું હતું. લોકો તો બોલે, કઈ નિયમ નથી. એ પ્રકારનો પણ ઉદય હોય છે. એવા પવિત્ર આત્માઓને પણ એ પ્રકારનો ઉદય હોય છે કે એને પણ લાંછન લગાડે. તો એવી રીતે બોલતા હતા. તો એને શિક્ષા કરવાને બદલે, ખોટાને શિક્ષા કરવાને બદલે સાચાને શિક્ષા કરી, આમાં ન્યાય નીતિ ક્યારે? બુદ્ધિવાળા તો બુદ્ધિ પ્રશ્ન ઉઠાવે કે ન ઉઠાવે? હતી તો હતી, ચાલો. છતાં એની જે મહાનતા, એના જે સદગુણો, એમનો જે ધર્મ, એમાં સીતાજીને શંકા નથી પડી. તારે શંકા ઉઠાડવાની કાંઈ ઉઠાવવાની કાંઈ જરૂર નથી. જેને અન્યાય થયો એ પોતે શંકા ઉઠાવતા નથી. એના માટે તું તો છાનો માનો બેઠ, તારું તો એમાં કામ નથી. એવી વાત છે. એને ઓળખાણ હતી. કોને? સીતાજીને ઓળખાણ હતી કે રામચંદ્રજી એટલે કોણ. એના ધર્મ વિશે, એના ન્યાય નીતિ વિશે એ તો શંકા નહોતી જ, પણ એને પોતા પ્રત્યે જે પ્રેમ હતો એમાં એને શંકા નહોતી થઈ. રામાયણમાં એને ડાયલોગ મૂક્યા છે સીતાજીના, જંગલમાં પણ સારથીની સાથે વાત કરે છે જે છોડીને ને જાય છે. રામચંદ્રજીના હૃદયમાં મારે વિશે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ છે, એમાં મને જરા પણ ફેર દેખાતો નથી. બીજી હોય તો ઝઘડો કરે, તોફાન કરે, તો હું તમે માંડી છે, હું જોઈને મને કાઢી મૂકો, કાંઈ નહીં. મને પણ મારા હૃદયમાં પણ એના વિશે જેટલો પ્રેમ છે એટલો જ છે. ભલે મને કાઢી મૂકી દે, મને કાંઈ ફેર નથી. કેટલી મોટી એની ઉદારતા હશે, કેટલી મોટી એની ઉદારતા હશે. છોડવાનો પ્રશ્ન નથી, તો ક્ષાયક સમય દ્રષ્ટિ છે. પણ એમ કે લોકો કોઈ વાર કઈ અડુગડું બોલે તો મારા મને તો વાંધો નથી કાંઈ, પણ ધર્મની બાબતમાં કોઈ અનુચિત વ્યવહારે પગલું ભરાય એવું નહીં થવું જોઈએ. એ કેવા ખાતર કહી દીધું, બાકી એમને તો ખાતરી છે કે રામચંદ્રજી કેટલા ગુણવાન છે, એને ગળા સુધીની એમને ખાતરી છે. ઓળખાણ એવી ચીજ છે કે એકવાર એમણે વેશ બદલ્યો રામચંદ્રજીએ, એને જંગલમાં કાઢી મૂકી તો પણ કે નહીં, એ જે છે એ છે, એમાં કાંઈ ફેર નથી. શું કે છે? અંતરમાં એટલી મર્યાદા આવી ગઈ છે. શું કે છે? અંદરમાં એવી મર્યાદા આવી ગઈ છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. તું નીતિની વાતમાંથી આના ઉપર વી આવ્યા કે તું આ જો, જોવા જેવું શું છે? એમનું અંતર જોવા જેવું છે કે અંતરમાં મર્યાદા આવી ગઈ છે. સ્વરૂપાચરણ ચારિત્ર છે, અનંતાનંદ બુદ્ધિ ચાલ્યો ગયો છે અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, જુદા પડ પડી ગયા છે. અને નાયકની ધારા પ્રગટ થઈ હોવાથી જે વિભાવનો કરતા થતો નથી, નાયકની ધારા પ્રગટ થઈ હોવાથી જે વિભાવનો કરતા થતો નથી તેને બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે, એ કંટ્રોલમાં આવી જાય છે, સમ્યક જ્ઞાન વર્તે છે. કેમ કે જુદા પડી ગયા એ વિભાવથી, વિભાવની સાથે એકમિકપણું છે નહીં, ચિકાશ છે નહીં, એટલે એની મર્યાદા આવી જાય છે. એક જ વિષય ઉપર બે જ્ઞાનીઓ જુદા જુદા જવાબ દે, હવે શું કરશો તમે? એકનો જવાબ સાચો નહીં, એકનો જવાબ સાચો નહીં, એમ કરશો? આ જ વિષયનો પ્રશ્ન સુગાનીજીને પૂછવામાં આવ્યો છે, એ જ્ઞાની અનિતિ કરે કે ન કરે, રાજ્યનો રાગ હતો એટલો. કોઈ પ્રશ્ન બુદ્ધિ વાળા શું ઉઠાવ્યો કે સાધર્મી પ્રત્યેનો રાગ વધવો જોઈએ કે લૌકિક જન પ્રત્યેનો રાગ વધવો જોઈએ? બુદ્ધિ વાળા તો ક્રોસ કરે છે ને. સીતાજી સાધર્મી હતા તો અનુરાગ તો સાધર્મી પ્રત્યે વધારે હોય ને, એટલે ધોબાને શું એટલો બધો વજન દેવાની જરૂર હતી? હા, એનામાં બુદ્ધિ કેટલી તે આવું બોલે? હા, એટલે એ વખતે એવો વિકલ્પ આવી ગયો, એવો ઉદય આવી ગયો, લ્યો કાંઈ એનો કાંઈ વાત નહીં, ઉદયનો ઉદય ભાવ એવો આવી ગયો. ને ઉદય ભાવનું કોઈ ઠેકાણું નથી કે સાધર્મી પ્રત્યે જ વધારે આવવો જોઈએ, ઓલા પ્રત્યે વધારે ન આવે, એવું કાંઈ જરૂર બંધ, એવું કાંઈ બંધન નથી. જા, એ ઉદય ભાવને એવું કાંઈ બંધન નથી, કહી દીધું. એવું છે, એવા બધા પ્રશ્નો પૂછ્યા છે અને સુગાનીજીને પૂછ્યા, સુગાનીજી જવાબ જ એવો દીધો છે કે તો ઉદય ભાવ આવે એવું કઈ જરૂરી નથી, પણ સિદ્ધાંત તરીકે એમ નો સ્થપાય, સિદ્ધાંત તરીકે એમ નો સ્થપાય. સિદ્ધાંત તરીકે તો જે સ્થાપના કરાતી હોય એ રીતે કરાય, કેમ કે નહીતર આ જ્ઞાની આવું થાપે છે એમ આવે પાછું, આ જ્ઞાની આવું થાપે છે. શું એક અત્યારનો દ્રષ્ટાંત લઈએ કે વર્તમાન કાળમાં અને ખાસ કરીને સંપ્રદાયની અંદર જે રાત્રિભોજન છે એના ઉપર વજન ઘણું છે. શ્વેતાંબરમાં અને દિગંબરમાં રાત્રિભોજન ઉપર ઘણું વજન છે. એટલે જાહેરમાં કોઈ ગુરુદેવને પૂછ્યું કે રાત્રિભોજનની બાબતમાં રાત્રિભોજન હોવું જોઈએ કે ન હોવું જોઈએ, તો શું કે નામે જૈન હોય ને એને રાત્રિભોજન ન હોય. શું કીધું? નામધારી જૈન હોય તો પણ એને રાત્રિભોજન ન કરવું જોઈએ. શું પૂછવાવાળાને થોડુંક કૂકના લક્ષ્ય પૂછ્યું તો આગળ વધેલામાં અમુક શું હશે, ગુરુદેવ પણ પ્રશંસા કરતા હશે એની, એને લક્ષ્યમાં રાખી અને અંદર અંદર ચર્ચા કરેલી, પછી આપણે ગુરુદેવને જાહેરમાં જ પૂછો ને, આ ભાઈની ગુરુદેવ પ્રશંસા કરે છે અને બધા એમને બહુ માને છે, તો આપણે ગુરુદેવને જાહેરમાં પૂછો ને, એટલે થોડુંક ચલાવી દેવાનો પણ સામાજિક દ્રષ્ટિએ ઈરાદો હતો. ગુરુદેવ તો જે જવાબ આપી દીધો આપી દીધો, પછી ઘરે જેને ત્યાં ઉતર્યા એને ખ્યાલ હતો કે આમાં કાંઈક રાજરમત ચાલે છે, આ ચર્ચા ચર્ચાની રીતે નથી ચાલતી, પણ કોઈને ચડાવવા પડાવવાનો આની અંદર લક્ષ્ય છે. સીધો પ્રશ્ન તો કાંઈ બીજું પૂછાય નહીં ગુરુદેવને, એટલે વાત મને તાત્વિક રીતે પૂછી. સમ્યક દર્શન અને રાત્રિભોજનને શું સંબંધ? શું પૂછ્યું એને? સમ્યક દર્શન અને રાત્રિભોજનને શું સંબંધ? તો કે કાંઈ નહીં. શું કીધું? કઈ નહીં કે એને કઈ સંબંધ નથી રાત્રિ પૂજન. પણ આજે કઈક આપણે ચર્ચા તો મેં એવું કીધું કે નામે જઈને હોય તો કે જાહેરમાં તો એમ જ કહેવાય ને એમ કહેવાય કે ના ના રાત્રે ભોજન કરવું તો બધા સ્વચ્છંદે ચડી જાય એમ કે રાત્રે ખાવા માંડે કે હા જાહેરમાં એમ જ કહેવાય કે ક્યાં તત્વદ્રષ્ટિની ત્યાં વાત હતી એમાં જવાબ દીધો એમાં કઈ તત્વદ્રષ્ટિની વાત નહોતી ને એવું બધું છે. અને એક જ પ્રશ્ન ઉપર જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા જવાબ મળે. પ્રશ્ન એ નો એ છોડે શું કેમ કે રાત્રિ ભોજન છે એ પાંચમા ગુણ સ્થાનને આવતી એક પડીમાં છે રાત્રિ ભોજન ત્યાગની. એ વખતે રાત્રિ ભોજનનો વિકલ્પ એને ખલાસ થઈ જાય બુદ્ધિપૂર્વકનો. એટલે સ્વરૂપ સ્થિરતા અને વિતરાગતા વધે કે જેથી અમુક પ્રકારના રાગનો અભાવ થાય. શું એવું આમાં એક નીતિના વિષયમાં આવો જ પ્રશ્ન ચાલ્યો છે. બરાબર ઇન્દ્રજી સીતાજી માટે લડ્યા અને યુધિષ્ઠિર ને નજર ને સામે દ્રૌપદી ની હાડી ખેંચી એમને મૌન ઉભાર્યા. એક સહાયક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી એ ભવે મોક્ષે જનારા વિના ઉદય ભાવ જુદા જુદા ચાલ્યા. એક ઉભા ઉભા જોવે છે એટલે ધનુષ પણ હાથમાં લીધા. રાવણ ને ખલાસ કર્યો. જે વખતે જે ભાવ આવવાનો હોય હવે કસાય ભાવ બે કસાયના પરિણામ છે પણ એનો કોઈ નિયમ બે જણા માટે સરખો હતો નથી. તાત્પર્ય નીકળે છે કે બાહ્ય પરિણામથી જો તો ઓળખવાનો પ્રયત્ન કરીશ તો ભૂલ થવાની સંભાવના વધારે છે. પ્રશ્ન એ જ પૂછે છે. સીતાજી સાધર્મી હતા, પત્ની પણ હતા, તો પણ રામચંદ્રજી લૌકિક જનોની મુખ્યતા કરીને વાત્સલ્યના અનુરાગ પણ ગૌણ કરી દીધો. આ તે કેવું? વાત્સલ્યનો અનુરાગ મુખ્ય થવો જોઈએ કે લૌકિક જનોનો લૌકિક રાગ મુખ્ય થવો જોઈએ? હું તો કે જુઓ, આથી એમ સિદ્ધ થયું કે ધર્મીને વાત્સલ્ય રાગ જ મુખ્ય હોય છે એમ નથી. સામાન્યપણે તો વાત્સલ્ય રાગ જ મુખ્ય હોય છે પણ ક્યારેક એમ ન પણ હોય એટલે એ ધર્મી નથી એમ નહીં લઈ લેતા પાછા એમ કે છે. હા, ક્યારેક એવો રાગ આવી જાય, ક્યારેક શું બીજો રાગ આવી જાય, બની જાય, એવું પણ બની જાય. તો એથી કાંઈ એનો કાંઈ આંક મૂકવાનો હતો નથી. એ પ્રશ્ન પૂછ્યો છે. ઓલામાં તો નીતિનો જ પ્રશ્ન પૂછ્યો છે. એક પ્રશ્ન તો કે જ્ઞાની અનિતિ કરે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે. શું હા છો? 63મો પ્રશ્ન છે. આત્માનુભવ હોને કે બાદ જ્ઞાની જીવ ન્યાય નીતિ સે ધન આદિની પ્રવૃત્તિ કરતે હેને, વેપાર કરે છે, માનીતિ કરે કે ન કરે? પ્રશ્ન એ છે કે ન્યાય નીતિથી જ કરે, જેટલું આવે એટલું ન્યાય નીતિથી લે, ન આવે તો કંઈ નહીં. કેમ કે તો પ્રારંભ પ્રમાણે આવવાનું છે, હું અનિતિ શું કરવા કરું એવું જ્ઞાન છે એમને. તો પછી અન્યાય તો ન જ કરે ને, અનિત્ય નો તો ન જ કરે ને, એમ શું દીધો? એમનો બેનશ્રી જવાબ દીધો કે ન કરે. કેટલીક નીતિ એને હોય જ, મોક્ષમાં પણ નીતિ હોય, જ્ઞાનીને વધારે નીતિ હોય, એમને એવી રીતે લઈ લીધી વાતને. શું અહીંયા કહે છે કે કરના ધરના નહીં રહા, એ પરિણામનું કરવું ધરવું જ નથી ન્યાય નીતિનું, એને કરતા બુદ્ધિ જ ગઈ છે. જો પર્યાય આને વાલી હે વો યોગ્યતા અનુસાર આતી હે. ભાઈ જાહેરમાં આવું કે તો સ્વચ્છંદી થઈ જાય કે બેન શ્રી એમ ન કે સોગા નહીં જાય તો બે પાંચ જણા બેઠા હોય ને ચર્ચા હાલતી હોય એમને એ પોતાને ધૂનમાં જે આવે એ પ્રમાણે કે હે હા તો એ પછી જોવે નહીં કે આ કોકને શોષણ થશે, કેમ કે બે પાંચ જણામાં બોલતા હોય, ઓલું તો સમાજમાં આખે બધું એવું બેનશ્રી આમ કે છે, હું બેનશ્રી આમ કે છે, ગુરુદેવ બેનશ્રી સ્ટેટ જ જુદું હતું આખું. જો પર્યાય આને વાલી હે વો યોગ્યતા અનુસાર આ જાતિ હૈ, પરંતુ ઉધર ઇસકા લક્ષ્ય નહીં, નાને કા ઉધર લક્ષ્ય નહીં હૈ, લક્ષ્ય તો ઇધર કા હૈ, અંતર જ્ઞાયક તત્વ કા હૈ. અંતરમાં એકત્વ હોવા તો સ્વતઃ પરિણામ મર્યાદિત હો જાતે હૈ, એ વાત નક્કી છે. અનંતાનું બંધી ગયો એટલે પર્યાય મર્યાદામાં પરિણામ આવી ગયું. અને ગમે એટલો મંદ કસાય હોય, પ્રાણ જાય તો પણ અનિતિ ન કરે, તો પણ એ અનંતાનું મંદિરમાં ઊભો છે, અનંતાનું મંદિરમાં ઊભો છે, એના ઠેકાણા રહેશે, એનું નહીં ગમે ત્યારે કમાન છટકશે. આ મર્યાદામાં આવ્યો છે, ઓલો જે મર્યાદામાં નથી આવ્યો એમ કે છે. મથાવી પ્રયાસ કર્યા પછી સમ્યક દર્શન થયું છે. મર્યાદિત હો જાતે હૈ, લેકિન હવે બહુ સરસ જવાબ આપ્યો છે, લેકિન મર્યાદિત હી હોતા હૈ, મર્યાદિત હી હોતા હૈ, એસા કહેને મેં કહેને વાલે કી દ્રષ્ટિ મેં પરિણામ કો મર્યાદામાં રખને કા હી પ્રયત્ન રહેતા હૈ, કરતા બુદ્ધિ એની જાતે હી નથી. એટલે તું નીતિને બાને પર્યાયની કરતા બુદ્ધિ દ્રઢ કરતો હો તો પાછો બહુ મોટી ભૂલ કરે છો, એ ધ્યાનમાં રાખજે એમ કે છે. દર્શનમાં વધશે નીતિ તરફ તારી પાસે કરાવી નથી, અને નીતિ કરાવતા તને કરતા બુદ્ધિમાં આવવા દેવા નથી, આમ છે. દ્રષ્ટિ મેં પરિણામ કો મર્યાદામાં રખને કા હી પ્રયત્ન કરતા હૈ, અર્થાત પરિણામ કો હી દેખને રહેતા હૈ. જો નિજ અવલોકનનું સ્ટેજ છે મોક્ષનો, છતાં એ અવલોકનમાં પરિણામનું કર્તૃત્વ દ્રઢ થાય એ પ્રકારમાં આવવાની વાત નથી. એકત્વ બુદ્ધિ કો દેખતા રહેતા હૈ, પરિણામ કોઈ દેખતા રહેતા હૈ, ઓર પરિણામ કી મર્યાદા કો દેખતે રહેને સે અપરિણામિકા જોર છૂટ જાતા હૈ. ઇસલિયે કહેતે હૈ કે જો પરિણામ હોને વાલા હૈ વહી હો જાતા હૈ, એમ કહેવા પાછળ એ કારણ છે કે પરિણામના કર્તૃત્વને દ્રઢ થવા દેવું નથી. એમાં નવા નવી પ્રથમા ફરી રહ્યો શું કે છે. અંતરમાં મર્યાદા આવી ગઈ છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, અને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ જવાથી જે વિભાવનો કરતા થતો નથી તેને બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે. અંદરની મર્યાદા આવી જાય છે, બહારમાં કોઈ વાર દેખાવ તે મર્યાદા અનુસાર હોય છે, કાંઈ બહારમાં કોઈ વાર દેખાવ બરાબર નથી હોતો એવું પણ બને છે. પણ નાનીને અંતરથી ઓળખવાનો વિષય છે, બહાર ઓળખવાનો વિષય નથી. ઘણા પ્રશ્નો એ પૂછે છે. આગ્રાની શિબિરમાં એક પ્રશ્ન આવ્યો, નાનીનું બાહ્ય લક્ષણ શું, નાનીનું તો કે કાંઈ નહીં, કેમ કે ચારેય ગતિમાં જ્ઞાની ઉત્પન્ન થાય છે. જો તમે બાહ્ય લક્ષણ બાંધો તો નારકીમાં હું બાંધશો, તીન ઇંચ પણ દેડકાને ચકલાને સંદર્શન થશે, હું લક્ષણ બાંધશો કેવી રીતે બાંધશો એનું લક્ષણ બારમાં. રોજ જૈન મંદિર જાય કે ન જાય, ત્યાં ક્યાં નારકીમાં જૈન મંદિર હતો, નારકીના ક્ષેત્રમાં જૈન મંદિર તો છે નહીં. એક ચર્ચા ચાલી કૃપાળુદેવના વખતમાં શાહી સમ્યક દ્રષ્ટિને, તો કે રોજ એક નમસ્કાર મંત્ર બોલે, નમો અરિયંતાણ, એટલો પણ જેને નિયમ ન હોય, કેમ કે આવૃત્તિ લીધા ને, એટલો પણ જેને નિયમ કે વ્રત ન લીધું હોય તો પણ ઓછામાં ઓછા એક ભવે ને વધુમાં વધુ ત્રણ ભવે નિર્વાણ પદને પામી જાય એવા ક્ષાયિક સમયે દ્રષ્ટિ થાય છે. શું કરો, આપઘાતનો પરિણામ સમ્યક દ્રષ્ટિને નો આવે, કેમ કે પોતાના આત્માને શાશ્વત માને છે, મૃત્યુ શરીરના દેહ ત્યાગને મૃત્યુ માનતા નથી, અને આપઘાતના પરિણામથી નરક ગતિનો બંધ પડે છે. શ્રેણીક મહારાજા આવતી ચોવીસીના પ્રથમ આદિનાથ ભગવાન અને છેલ્લે વિકલ્પ આપઘાતમાં આવ્યો, હીરો ચૂસી લીધો. આમ તો નરક ગતિનો બંધ તો પહેલા પડી ગયો હતો, હું તો મિથ્યાત્વ અવસ્થામાં પડી ગયો હતો. સમ્યક્ત્વ અવસ્થામાં તો નવો બંધ નરક ગતિનો પડતો જ નથી, અને તો સમ્યક્ત્વ થયા પછી દેવગતિ ને મનુષ્ય ગતિ સિવાય, દેવને મનુષ્યને મનુષ્યને દેવ સિવાય બીજો આયુષ બંધાતો નથી, એમને તો મિથ્યાત્મા બંધ પડેલો. પણ પછી સમ્યક થયા પછી તો આપઘાતના પરિણામ ન આવવા જોઈએ ને, તો એ કાંઈ નહીં, એવો ઉદય આવ્યો, આવી ગયા. પણ એ સિદ્ધાંત તરીકે સ્થપાય નહીં, એનો સિદ્ધાંત સ્થપાય અપવાદની અંદર એવા એવા પરિણામો પણ આવે છે કે જે સામાન્ય રીતે સમય દ્રષ્ટિને હોય નહીં એમ કહેવાય, પણ છતાં ઇતિહાસ પુરાણ એવા દાખલાઓ ટાંકે છે. એ એમ કહે છે કે તું બહારથી ઓળખવાનું તારો દ્રષ્ટિકોણ છે એ છોડી દેજે, કેમ કે એને કોઈ બાહ્ય લક્ષણ નથી. સીધો પ્રશ્ન પૂછે કે બાહ્ય લક્ષણ કાંઈ ખરું, તો એનું કોઈ ક્રાઇટેરિયા બાંધવા જાય તો બાંધી શકાય એવું નથી, કેમ કે સમ્યક્ત્વ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ છે એ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, તિર્યંતને પણ થાય, હાથમી નારકીમાં પણ થાય. શું કહે છે, જેને અંદરમાં મર્યાદા થઈ તે નાયકને છોડીને ક્યાંય જતો નથી. એ જો તો તારે જોવું હોય તો એ જો કે જેને અંદરમાં મર્યાદા થઈ તે નાયકને છોડીને ક્યાંય જતો નથી. એ જો ને તો પરદેવ ઉપર તો શંકા એ ઉઠાવી દે કે ક્ષાયિક સંકેત આ કાળમાં હોય નહી, એમ શાસ્ત્રનો સિદ્ધાંત બોલે છે કે આ કાળમાં આ ક્ષેત્રે જૈનમાં હોય એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અત્યારે હોય ને, સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ જ બધા હોય, ભલે આચાર્યો મુનિઓ હોય તો હોય, મહાન આચાર્ય હોય તો એક સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ, કુંકુંદ આચાર્ય હોય, અમૃતચંદ્ર આચાર્ય હોય, સમંત ભદ્ર આચાર્ય હોય, વિશેન સ્વામી, બધા એક સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ હોય, નિયમથી દેવલોકમાં જવાના. હવે ઉપરદેવનો મહિમા એમના અનુયાયીઓ ખૂબ કરતા હતા, એટલે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ તરીકે જ એમને લેતા હતા. અને પોતે વાત વાતમાં એમ લખે અમે આ ભાવમાં આ ભાવમાં જવાનું, અમારે તો આ ભાવમાં જવાનું છે, અમારે બીજો ભાવ કરવો નથી. હા, જોરથી બહુ બહુ જોર હતું, પુરુષાર્થનું જોર ઘણો હતો, જેમ ગાંધીજીને હતો એમને જોર ઘણો હતો. ત્યારે વાત ફરતી ફરતી એમના સામે પણ આવી કે અમે તો આપને ક્ષાયિક સમય દ્રષ્ટિ માનીએ છીએ, અને ઓલા મહારાજો ના પાડે છે કે આગમ આપણું ના પાડે છે, દિનાગમ ના પાડે છે, આ તો આગમ વિરુદ્ધ વાત છે. કેવી વાત છે, આગમ વિરુદ્ધ, આગમના સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. અને આગમ વિરુદ્ધ વાત કરે એ તો સમ્યક દ્રષ્ટિએ ન હોય, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની તો વાત બહુ આગળની છે, કે તો સમ્યક દ્રષ્ટિએ ન હોય. વિરુદ્ધ કરનારો તો કોઈને કોઈ પોઈન્ટ ગોતી લે છે, શું એને એમણે એવો જવાબ દીધો, સાયક સમય દ્રષ્ટિને તો ત્રણ ભાવ લાગે વધુમાં વધુ, અહીંયા ક્યાં ત્રણ ભાવે લાગવાના છે, અહીં તો એકાદ ભાવ છે. હવે શું તો પછી સાયક કરતા વધારે આગળ ખરું કે નહીં? શું અને એવી જ મારી દશા છે એમાં અમે નથી એમ કહેવા બરાબર છે. જો એવી વાત ન હોય તો અમે કહેવા, અમે નથી એમ કહેવા બરાબર, આ કાળમાં અમે નથી એમ કહેવા બરાબર છે. બહુ જોરથી જવાબ આપ્યો છે. સાહેબ સાહેબ શું ચર્ચા કરીને માંડો છો? સાહેબની ચર્ચા હું માંડો છો? સાહેબ વાળાને ત્રણ ભાવ લાગે, અહીં તો ત્રણે લાગવાના નથી. હું એવી જોરથી જવાબ દીધો. અંદરનો પુરુષાર્થ જોર કરે છે. અહંભાવ નથી, અહંકાર નથી. આ અજાણ્યો હોય તો આ તો ક્યાં અહંકારમાં ચડી ગયા લાગે છે, એમ પી દે. ઓછો 80 વાંચ્યો તો એમ પી દે. શું અમે આ કાળના 25 તીર્થંકર છે એ ચડી ગયા લાગે છે, એમ નથી લાગે. એવું જ રાખ, વાત બીજી રીતે છે. હે કોણ એવો લાગે કે જેને અહંકારથી બોલતા હોય, અમે આ કાળના બીજા શ્રીરામ છીએ, એ ભૂતકાળના મહાવીરને શોધનારા ભૂલા પડેલા જીવો, તમે વર્તમાનના મહાવીરને છોડીને ક્યાં ભૂતકાળના મહાવીરને જોતવા જાઓ છો? અમારા શરણે આવો તો તમારું કલ્યાણ જ છે. આ તો અભિમાનમાં બોલતા લાગે છે એવું લાગે. પરિષદની દ્રષ્ટિએ તો ટોન કેવો લાગે? ખરાબ લાગે. એને બહુ કરુણાથી બોલે છે, અતિશય કરુણાથી બોલે છે. એ વાત છે. જરા જેને અંદરમાં મર્યાદા થઈ તે જ્ઞાન છોડીને ક્યાંય જતો નથી, નાયકની ધારા સિવાય ક્યાંય તેની પરિણતિ એકત્વ થતી નથી. નીતિ નિયમ શુભાશુભ પરિણામની શું વાત કરે છો? એનું એકત્વ થતું નથી ને. નાયકની પરિણતિ સ્વરૂપ સાથે એકત્વ ભજે છે, એ કોઈ વિભાવ સાથે શુભાશુભ ભાવ સાથે એકત્વ જ કરતું નથી. પછી એનું વજન શું? એનું કોઈ વજન રાખવાની જરૂર રહેતી? છૂટા પડી ગયા એ તો સામે. તેથી તેના દરેક કાર્યોમાં મર્યાદા હોય છે અને તે અંતરની મર્યાદા છે. મર્યાદા હોય છે તે અંતરની મર્યાદા હોય છે, અને મર્યાદા વગરનું કાંઈ હોતું નથી. તેની ભૂમિકાને યોગ્ય જ બધું હોય છે, તેની ભૂમિકાને બહાર જતા નથી. એવી રીતે રહે છે, એવી રીતે કે જગત એને ઓળખી શકતો નથી. વાત તો એમ છે કે તારે જ્ઞાનીનું જજમેન્ટ લેવું છે ને, તો યોગ્યતા તૈયાર કર. ઝવેરીથી આવીને હીરો પરખવો છે એ વાત તો બનવાની નથી. પહેલી વાત તો પોતાની યોગ્યતા તૈયાર કરવાની રહે છે. સમ્યક દર્શન થયા પછી વિભાવનું કર્તાપણું અને વિભાવ સાથેની એકત્વ બુદ્ધિ ડેશ એ બંનેનો નાશ થઈ જાય છે. કષાયમાં અનંતાનુમંદીનો પ્રકાર નાશ પામે છે. અને જ્ઞાનીનો આત્મા આત્માને છોડીને ક્યાં જતો નથી. તેથી કરીને શુભાશુભ પરિણામને અંતરમાં મર્યાદા થઈ જાય છે. એટલે એ ભૂમિકાને અનુસાર જ મુખ્યપણે ન્યાય નીતિ આદિ લૌકિક સદગુણોનો પણ સહજ સંબંધ હોય છે. સદગુણોને સંબંધ હોય છે. એમ વિચારી